बोलो स्वामी नारायण भगवान की जय। कंठे माणक मंडलो वळी धर्यो सच्छास्त्र नो गुटको शाले ग्राम तथा सुपात्र जमवा पासे न पै सोटको पाणी गाळन वस्त्र को बिन तथा बेजू बहिर्वास छे कुवे थी जल काढ़वा सुतरनी दोरी हरी पास छे वर्णिवे शरमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम अवतारिणे श्री हरि कृष्ण महाराजाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। आदि गुरु सद्गुरु गुणातीतानंद मुनये नमो नमः। मम गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण
महाराज की जय।
लक्ष्मी नारायण
देव की जय।
श्री नर नारायण
देव की जय।
श्री नारायण मुनि
देव की जय।
श्री लाडिला
घनश्याम महाराज
श्री विघ्न विनायक
देव की जय।
श्री कष्टभंजन
देव की जय।
श्री पांचो
परमहंस की जय।
दिव्य मंदिर में विराजता वाला लाडिला घनश्याम महाराज धनुर्मास ज्ञान यज्ञना प्रणेता पूज्यपाद सहृदय दयामूर्ति वाला गुरुजी अधिक तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो पार्षदो आप सर्वे हरि भक्तों ने भाव थी जय स्वामीनारायण। ब्रह्म भिना वातावरण में भगवान मां मन राखिए भगवान ना महामंत्र नु गान करिए त्यारे अंतर मां महाराज नी मूर्ति ने निहाळिए महाराज नी मूर्ति नो सुख लईए सर्वथी श्रेष्ठ प्राप्ति ये छे। आजे तारीख 7/1/2018 रविवार पोष वद छठ नो दिवस छे। सद्गुरु गुणातीतानंद स्वामी ना जीवन प्रसंगो मां आपणे वाला भक्तो एक बे दिवस थी स्वामी ना योग मां जे हरि भक्तो आव्या हता ए हरि भक्तो नी केवी स्थिति थई छे એ બધી વાતો આપણે સાંભળીએ છીએ એ હરિભક્તોની કેવી સ્થિતિ એમના વિચાર કેવા એમના જીવનમાં સત્સંગ દ્રઢપણે કેટલો હતો એ બધી વાતો વાલા ભક્તો આપણે સાંભળીએ છીએ। ગઈકાલે આપણે લાલા બાપાની વાતો સાંભળી હતી કેવા મોટા મુક્ત હશે જેની સ્વામી લેતા સંભાળ આજ્ઞા કરતા દેવોને ત્યાં સેવામાં રહે તત્કાળ। આપણે ખાલી વિચાર કરીએ હરિભક્તોની સ્થિતિ કેવી હશે, કે ખુદ સંતો સામે આલીને એમની સેવા કરાવડાવે, એની ચિંતા કરે, અને દેવતાઓ પણ રાજી થઈને એ હરિભક્તોની સેવામાં જોડાતા. એનું કારણ એટલું જ છે કે આ જે હરિભગત જે સંતને સેવામાં કદાચ દેવતાઓ આવતા હોય એનો અર્થ એ જ થાય કે એ સાધુ કે હરિભગતને પ્રગટ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કાંઈ મનમાં નહોતું, એટલે દેવતાઓને પણ એ પ્રાપ્તિ દુર્લભ છે. અને આજે આપણને પ્રાપ્તિ થઈ છે, સાવ સુલભ કરી નાખ્યું છે. જેટલું દુર્લભ હતું આત્યંતિક કલ્યાણ અક્ષરધામને પામવું, એ શ્રીહરિજી મહારાજે અનહદ કૃપા કરીને મારા તમારા માટે એ કલ્યાણનો માર્ગ સાવ સીધો કરી નાખ્યો છે. આપણે સૌ પાંચ ટાઈમ આરતીમાં ગાઈએ છીએ કે મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી, હા સીધી કરી નાખ્યો. હા, વાકી ચૂકી હતી, એ માર્ગ બહુ અઘરો હતો, પણ સહજાનંદ સ્વામી મહારાજ પ્રગટ થયા અને આ પૃથ્વી ઉપર મુક્તિનો માર્ગ સાવ સીધો કરી નાખ્યો, સરળ કરી દીધો. અને કેવા બધા હરિભક્તો જો ને એ ભજન ભક્તિ કરે, લાડવા ખાય અને એ અક્ષરધામમાં જાય. પરોક્ષમાં જુઓ તમે સાધના કેટલી કરે છે બધા. પણ એક વસ્તુનું આપણે અવશ્ય ધ્યાન રાખવું, આપણા પાસે ઉપાસના છે, આપણી પાસે પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ છે, પણ એના કેફમાં ને કેફમાં છે ને આપણે આપણી સાધનાને સાવ ગૌણ કરી નાખી છે. આપણી ભક્તિ કયો કે આપણું તપ કયો, આપણું વ્રત કયો, મહિમાનો અર્થ એ નથી કે એ બધું હવે કંઈ કરવાની જરૂર નથી. મહિમા ત્યારે જ સાચો ગણાય કે જે મળ્યા છે ને રાજી કરવા માટે ડબલ થાય બધું. તપ તો પણ એવી રીતે કરે, વૈરાગ્ય પણ એટલો રાખે જીવનમાં, સમજણ પણ એટલી દ્રઢ થાય જીવનમાં, પણ ઉપાસનાના બળે કરીને, મહિમાના બળે કરીને છે ને ધર્મને છે ને બધા ગૌણ કરતા જાય છે, એ સારું નહીં. માટે ધર્મ પણ આપણા જીવનમાં દ્રઢ હોવો પડે. આ બધા હરિભક્તોના પ્રસંગોમાં એ જ આપણને દેખાય છે, ક્યારેય એમના નિયમ ધર્મમાંથી એ પાછા નથી પડ્યા. આપણે ચાંદ્રણ વ્રત કરતા હોય તો ઘણા હરિભક્તો આવે કે હવે સ્વામી તમારે શું કરવાની જરૂર છે, હવે તમને બધું મળી ગયું, મળી ગયું. બાપા મળી ગયું એને રાજી કરવા કંઈક તો કરવું કે નહીં? હે, આ કરે છે બધા ત્યારે તમને બધાને ગુણ આવે છે. આ માટલામાં નાહી છે ને બધા સાધુ એટલે તમને ગુણ આવે છે ને તમે અહીંયા દોડીને આવો છો, એ એમનેમ થાય નહીં કાંઈ. આ વ્રત બધા કરે, એ ચોખા એકટાણા કરે, 24 કલાકમાં એક જ વાર પથ્થરમાં જે આવે એ જમે, આ બધા નિયમો રાખે છે સંતો, ત્યારે તો આપણને સાધુનો ગુણ આવે છે. બાકી ઘણા એવા સાધુના દર્શન આપણને થાય છે કે જેને જોયા પછી આપણને હૈયામાં ટાઢક પણ થતી નથી, શાંતિ વળે છે, અને એની હામોય આપણે જોતા નથી. એનું કારણ એટલું જ છે કે ભગવાનને બાંધેલી જે મર્યાદા છે, જે ધર્મ નિયમ છે, એમાં આ સંતો દ્રઢપણે રહે એટલે આપણને ત્યાં જવું ગમે. માટે આપણા જીવનમાં પણ આ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, સર્વોપરી પ્રાપ્તિ છે, બહુ સાચી વાત છે, પણ ક્યારેય એ કેફમાં છે ને પોતાના ધર્મ નિયમનો ત્યાગ કરતા નહીં, નકર એ પ્રાપ્તિનું સુખ કાંઈ નહીં આવે, કાંઈ એટલે કાંઈ નહીં. મહિમા જેટલો આપણે રાખીએ એટલો જ આપણે ભગવાનને રાજી કરવાનો ઉપાય શોધવાનો રહ્યો. હા, જો આપણને ખરેખરો ભગવાનનો મહિમા હોય તો આપણને સતત એવું વર્ત્યા કરે કે હું કેમે કરીને મારા ભગવાનને રાજી કરું. ભગવાન તપે કરીને રાજી થાય, હાલો તપ કરીએ. ભગવાન વ્રતે કરીને રાજી થાય તો હાલો વ્રત કરીએ. ભગવાન ભજને કરીને રાજી થાય તો હાલો ભજન કરીએ. જે કરવું ઘટે એને માટે કરવા તૈયાર થઈ જાય, એને સાચો મહિમા કહેવાય. આ બધા હરિભક્તોના જીવન તો જુઓ. હા, કાંઈક મૂંઝવણ થાય તો આંખ્યું બંધ કરીને એ ભગવાનને સંભાળવા માંડે. લાલા બાપાની વાત હતી, વાલા ભક્તો, ગઈકાલે પ્રસંગો આપણે સૌ લાલા બાપા વિશે જાણ્યા. લાલા બાપાનો અંત સમય આવ્યો, તેઓ માંદા થયા અને અંત સમય નજીક આવવાથી શ્રીહરિજી મહારાજ તેમને તેડવા પધાર્યા છે. મહારાજની સાથે ગોપાળાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી વગેરે સંતો પણ છે. લાલા બાપાએ એમના સંબંધી જે હતા એ બધાને જય સ્વામિનારાયણ કહી અને ધામમાં ગયા છે. એ સમયે એમના દીકરા જે હીરાભાઈ તે ખેતરે કામ કરવા ગયા હતા, એટલે એ સમાચાર મોકલવા માટે એક આહિરે ત્યાં સમાચાર મોકલવા ગયા. એટલે એ જ્યાં જાય છે તે રસ્તામાં એ આહિરને શ્રીહરિજી મહારાજે દર્શન દીધા અને એમને એવું દેખાણું કે લાલાભાઈ હમણાં જ મહારાજની સાથે સંતોની સાથે વરજાંગ જાળિયા જતા હતા. આવા દર્શન એ આહિર ભગતને થયા. એટલે એ આહિર ભગતને તો આશ્ચર્ય થયું કે આ શું, હું હમણાં જોઈને આવ્યો, લાલા બાપા તો દેહ મૂકીને જતા રહ્યા અને આહિર ભગતને આવા દર્શન થયા. એને વાતની નક્કી થઈ, નક્કી કરી કે લાલા બાપા દેહ તો મૂકી ગયા છે પણ અમને આવા દર્શન થયા, એ મહારાજે કૃપા કરીને અમને દર્શન દીધા. એ આહિરના મનમાં આશ્ચર્યનો પાર ન રહ્યો, ભગવાને દિવ્ય રૂપે દર્શન દીધા અને સમાચાર બધા એમના દીકરા જે હીરાભાઈ હતા એમને દીધા. આહિરના મનમાં એમ થયું કે લાલા બાપાને ધામમાં તેડી જવા ખુદ મહારાજ અક્ષરધામથી અહીં પધાર્યા, પણ સાથે સાથે મને પણ બળભાગી બનાવ્યા. એ ભાગ્યશાળી ને, એ આહિરને એ ભગવાનના દર્શન થયા અને છેવટે એટલા દર્શનના પ્રતાપે એ છેવટે સત્સંગી થયા, એ આહિર ભગત થઈ ગયો. આવી રીતે મહારાજ અને સંતો અનેક પ્રકારે જીવને ભગવાનના માર્ગે આગળ વધાવતા હતા, સત્સંગી કરી દીધા. ઉપલેટાના જ એવા જ એક બીજા હરિભગત છે અર્જણભાઈ, તેમની પણ સ્થિતિ ગજબની છે. કેવી ઉત્તમ સ્થિતિ, યોગીઓના જેવી, યોગીઓ યોગ સાધે અને જે સ્થિતિ થાય ને એવી સ્થિતિ સત્સંગમાં રહી રહીને થઈ જાય. અર્જણભાઈની પણ વૃત્તિઓ સંયમમાં રાખતા હતા. એકવાર તેમની દીકરીના સગપણનો સમય થયો હતો, એટલે સંસારમાં જે પ્રમાણે એ વિધિ થાય, બધા છોકરીને જોવા આવે, એટલે સામા પક્ષના જે બધા હતા એ કન્યાને જોવા આવ્યા અને બધા બેસીને ચર્ચા કરતા હતા, વાતો કરી રહ્યા હતા. અને એ મહેમાનોમાંથી એક જણો ઊભો થઈ અને બોલ્યો, અર્જણ બાપા, એ તમારી દીકરીમાં વાંધો તો કાંઈ નથી, પણ થોડી ભીને વાને છે અને નાક ઉપર સેજ શીળીનો ડાગ છે. ત્યારે અર્જણ બાપા સહજ રીતે બોલ્યા કે હશે. આ બધાએ આટલું સાંભળીને આશ્ચર્ય પામી ગયા, એના બાપા છે, ખુદ એના પિતા છે અને શું કહે છે હશે, એ મુખે જોયું નહીં હોય. હશે એટલે શું થાય, વિચાર કરો, વૃત્તિ કેટલી સંયમ. ઘરમાં જુવાન સ્ત્રી હોય તેમ છતાંય મુખ જોયું નહીં. મહેમાનોને આશ્ચર્ય થયું, પરસ્પર વાતો કરવા લાગ્યા કે આ શીળીનો ડાઘ છે તેમ છતાંય એના પિતાને ખબર નહીં હોય, હાળું આ તો આશ્ચર્ય લાગે. આપણને એમ થાય ને, આવું ક્યાંય જોયું નથી ને, સાંભળ્યું નથી કે પોતાની દીકરીનું મુખ ન જોયું હોય, એટલે નાનપણથી ઘરમાં જ હોય, મોટી થાય તેમ છતાંય સામું જવું નહીં, એ વૃત્તિ કેટલી સંયમમાં હશે નેત્રોની. આવી વૃત્તિઓ હરિભક્તો રાખતા હતા, વિચાર કરો. અને મહેમાનોની વાત સાંભળીને અર્જણભાઈ બોલ્યા, મેં મારી દીકરીનું જો મોઢું જોયું હોય તો ભગવાન સ્વામિનારાયણ મારું કલ્યાણ ન કરે. ગજબની સ્થિતિઓ. બસ આ સ્થિતિનું મૂળ કારણ આ બધા હરિભક્તો એટલું જ કહેતા હતા કે સદગુરુ ગુણાતાન સ્વામીના સમાગમને લીધે આ બધી સ્થિતિ પામેલા હતા બધા હરિભક્તો. સાધુનો સમાગમ કેટકેટલું કામ કરી જાય છે. ભગવાને અંત્યના 24માં વચનામૃતમાં અક્ષરધામમાં રૂડી પહેરે ભગવાનની સેવામાં રહેવાના 16 સાધન બતાવ્યા છે. શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, અહિંસા, બ્રહ્મચર્ય, આત્મનિષ્ઠા, સાધુનો સમાગમ, તપ, નિર્ધમપણું, દયા, સંતોષ વગેરે ઘણા છે. 16 સાધન છે. એ 16 સાધનમાં સૌથી શ્રેષ્ઠ જો સાધન હોય ને તો એક સાધુનો સમાગમ છે. એક આ સાધન આપણે આપણા જીવનમાં દ્રઢપણે જો રાખ્યું છે ને બીજા 15 સાધન દ્રઢ થઈ જશે. પણ 16 સાધનમાંથી આ એક અવશ્ય આપણે કરવું ઘટે. આ એક જ સાધને કરીને આ બધા જો અરજણ બાપા, લાલા બાપા, કેટકેટલા હરિભક્તો, નથુ ભટ્ટની વાત આપણે સાંભળેલી છે, બધાએ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા થઈ ગયા અને ડંકો વગાડીને છેવટે અક્ષરધામમાં જતા રહ્યા. વિચાર કરો, સાધુનો સમાગમ. બસ શ્રીજી મહારાજ પણ ખુદ કહે છે કે કોઈ જન્મ લેવાનો કદાચ નિમિત્ત નહીં હોય ને તો એ આવા સાધુના મધ્ય જન્મ લેવાનું નિમિત્ત ઊભું કરીને આના મધ્યમાં પડ્યું રહેવું છે. હા, એ ભગવાનને ગમે સાધુના મધ્ય પડ્યું રહેવું એ તો આપણને દેખાડે છે, આપણને સમજાવે છે કે જીવ તમે સાધુના મધ્ય પડ્યા રહેજો. હા, એ કેમ કરજો. બસ ગુણાતાનંદ સ્વામીના સમાગમનું પરિણામ છે આ, એવું વારે વારે આ બધા હરિભક્તો કહેતા હતા. ગુણાતાનંદ સ્વામી અર્જુનભાઈને અને લાલાભાઈની ઊંચી સ્થિતિની પ્રશંસા વારે વારે કરતા હતા. સ્વામીના સમાગમમાં જે કોઈ પણ આવે, ખુદ સ્વામી પણ કહેતા હતા કે આ અર્જુનભાઈ અને લાલાભાઈની મોટાઈ કેટલી છે, એમની પ્રશંસા સ્વામી કરતા. સ્વામીના જોગમાં હરિભક્તો જનક રાજા અને અંબરીશ રાજાની જેમ રહેતા હતા, નિર્લેપ ભાવ. સ્વામીની કૃપાથી આ ગ્રહસ્થ હરિભક્તો પણ દેહ ભાવ ટાળી અને છતે દેહે બ્રહ્મરૂપ બનાવી અને પરબ્રહ્મમાં જોડી દીધા હતા સ્વામીએ. સંતના સમાગમથી વાલા ભક્તો ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, બહુ ટૂંકમાં કામ થઈ જાય છે. ગુણાતાનંદ સ્વામી ઉપલેટા અવારનવાર પધારતા. ઉપલેટા ગામની ઉપર ગુણાતાનંદ સ્વામીની કૃપા બહુ હતી. એ લાલાભાઈ હોય, અર્જુનભાઈ હોય જેવા મહામુક્તો ત્યાં રહેતા હતા. વિક્રમ સંવત 1912ની સાલ આસો માસમાં સ્વામી ઉપલેટા પધાર્યા અને ઉતરાદા 12ના જૂના મંદિરમાં ઉતારો કર્યો હતો. અષાઢ મહિનાની હેલી વર્ષે તેમ કથા વાર્તાનો બ્રહ્મરસ વરસાવતા હતા ગુણાતાનંદ સ્વામી. અમી દ્રષ્ટિથી આ લોકના દુઃખ કાપી નાખતા અને ભગવાનની મૂર્તિનો સુખ આપી દેતા હતા. સ્વામી પાસે જે આવીને બેસે, જે સ્વામીની કથા વાર્તાનું શ્રવણ કરે, એટલે જે કાંઈ પણ મનના દુઃખો હોય, આ લોકના કંઈક દુઃખ હોય, એ બધું ભૂલાઈ જતું હતું અને એ ભગવાનની મૂર્તિનો સુખ માણતા હતા. એક વખત આહિર લક્ષ્મણભાઈ અને નારાયણભાઈ સ્વામી પાસે આવ્યા. બંને હરિભક્તોએ સ્વામી પાસે આવીને બે હાથ જોડીને વિનંતી કરી કે સ્વામી, ભાયાવદર માર્ગે અમારી વાડી છે, તેમાં શેરડીનો વાઢ કર્યો છે, માટે સ્વામી તે વાડીને પાવન કરવા તમે પધારો. એટલે સ્વામીએ હા પાડી અને પછી સ્વામી ત્યાં પધાર્યા છે. અને એ વાડીના કૂવામાં સ્વામીએ સ્નાન કર્યું અને પીપરના વૃક્ષ નીચે ગુણાતાનંદ સ્વામી ધ્યાન કરવા બેઠા છે. મહારાજને હૃદયમાં ધારી ધ્યાન કરી અને જ્યારે ધ્યાન પૂરું થયું ત્યારે હરિભક્તો બાજરાનો પોક અને ખૂણા ખૂણા ચીભડા લાવ્યા હતા. અને સ્વામીએ બાલમુકુંદાસજી સ્વામીને કહ્યું કે લ્યો સાધુરામ, આ ચીભડા અને પોક મહારાજને ધરાવો. અને મહારાજને ધરાવી સ્વામીને આ પ્રસાદી આપી અને સ્વામીએ પછી બધા સંતોને પણ પીરસ્યું છે. બધા સંતોએ પ્રસાદી લેતા હતા, અને સ્વામીએ વાઢ લંઘાતો હતો એ તરફ દ્રષ્ટિ નાખી અને તરત જ લક્ષ્મણભાઈને કીધું કે આ વાઢ કેમ લંઘાઈ ગયો છે? લક્ષ્મણભાઈએ કીધું, સ્વામી, કૂવામાં પાણી ઓછું છે માટે પૂરતું પાણી મળતું નથી. એટલે સ્વામીએ કૃપા કરીને કીધું કે કૂવામાં જો પાણી ઓછું હોય તો તમે કામ કરો, કૂવો થોડો ખોદો, હજી ભગવાન તમને કૂવામાં પાણી પૂરું પાડશે. અને વાડમાં ઠાકોરજીનો ભાગ રાખજો. સ્વામી આ બે આજ્ઞા કરી. કૂવામાં કદાચ પાણી ઓછું હોય ને તો થોડો ખોદો હજી, અને વાડમાં જે આવે એમાંથી ઠાકોરજીનો ભાગ રાખજો. અને સ્વામીની આજ્ઞા સ્વીકારી અને સ્વામી પછી પાછા ગામમાં આવ્યા અને સ્વામીના વચને અખૂટ પાણી થયું કૂવામાં, અને વાઢ પણ સારો થયો. અને સ્વામીની આજ્ઞા પ્રમાણે વાઢમાંથી પૂરેપૂરો દશાંશ ભાગ દેવને અર્પણ કરતા હતા. સાધુ કેટલી કૃપા કરીને આ લોકના પણ દુઃખ ટાળે. જોવન ઘણા હરિભક્તો અત્યારે સંતો પાસે આવે, કંઈક ઉપાધિ હોય, સંત સામે રજૂ કરે, સ્વામી કંઈક કે ભાઈ ભક્ત ચિંતામણીનો પાઠ કરો, જન્મમંગલનો પાઠ કરો, ભગવાને પ્રાર્થના કરીશું, દુઃખ ટળશે. અને ઘણાને દુઃખ ટળી જાય, પણ એ વચનમાં વિશ્વાસ હોય તો ટળે હો, બાકી ટળે નહીં. કેવા હરિભક્તો હતા કે જેમને સંસાર પણ સ્પર્શ કરે નહીં. હો, સંસારમાં રહેવા છતાં સંસાર અડે નહીં, સંસારથી અલિપ્ત રહે. ગુણાતાનંદ સ્વામી એવા તો કેટલા હરિભક્તોને તૈયાર કર્યા હતા. એવા જે હરિભગત છે વરજાંગ જાળિયાના અર્જણ બાબરિયા, ખૂબ સ્વામીના સમાગમના પ્રતાપે એમને પણ એવી સ્થિતિ પ્રાપ્ત કરેલી હતી. વરજાંગ જાળિયા ગામના બાબરિયા અર્જણ નામ, કરવા સંતનો આવતા જૂનાગઢ ગામ, સમાગમ કરવા સંતનો આવતા જૂનાગઢ ગામ, હેજી સમાગમ કરવા સંતનો આવતા જૂનાગઢ ગામ, વારે વારે જૂનાગઢ સ્વામી પાસે આવે અને સમાગમ કરે, રાધારમણ દેવના દર્શન કરે. અને સ્વામી પાસે આવ્યા હતા એક વખત, એટલે સ્વામીએ અર્જણભાઈને કહ્યું,
સ્વામી કહે છે ભક્તને થોડા દિવસ રોકાવ, સ્વામી કહે છે ભક્તને હજુ થોડા દિવસ રોકાવ, કે સ્વામી કહે છે ભક્તને થોડા દિવસ રોકાવ, દો બળો જો રોકાવ તો શું ખાવ,
અર્જણ ભગત કહે બળો જો રોકાવ તો શું ખાવ,
હે વ્યવહાર પડ્યો છે દો બળો જો રોકાવ તો શું ખાવ,
વ્યવહાર પડ્યો છે
અર્જણ ભગત. ઘણા સમય પછી આવ્યા હતા એટલે ગુણાતાનંદ સ્વામીએ કીધું, તમે લાંબા સમય આવ્યા છો એટલે થોડા દી રોકાઓ, વયા ન જાતા, કથા વાર્તા સાંભળો અર્જણ ભાઈ કે સ્વામી વ્યવહારમાં તકલીફ છે, માથે કરજ થયું છે, કામ કર્યા વિના કરજ ઉતરે એમ નથી, એટલે હમણાં રોકાવાય એમ નથી સ્વામી. અને અર્જણ ભાઈની વાત સાંભળી ગુણાત્માનંદ સ્વામી કહે છે,
સ્વતંત્ર વ્યવહાર ખૂબ કર્યો, હવે અમારી આજ્ઞા આચરો. સ્વતંત્ર વ્યવહાર ખૂબ કર્યો, હવે અમારી આજ્ઞા આચરો. સ્વતંત્ર વ્યવહાર ખૂબ કર્યો, હવે અમારી આજ્ઞા આચરો. કામય મેં કઢાવીશું, ખૂટે નહીં ખાવા બાજરો.
સ્વામી કે ભગત તમે સ્વતંત્રપણે ખૂબ વ્યવહાર કર્યો, હવે અમારે તમને બાજરો ખાવા દેવો છે, અમારી આજ્ઞા પ્રમાણે વ્યવહાર કરો. અને સ્વામીએ કીધું કે અમારી આજ્ઞા પ્રમાણે વ્યવહાર કરો, અમે બાજરો આપશું અને તમારે માથેથી કરજ પણ ઉતરી જશે. અને અર્જણભાઈ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખતા હતા, એટલે અર્જણભાઈ કીધું કે સ્વામી હવેથી તમે કહેશો એમ કરીશ. એ આધ્યાત્મિકતાની વાત નથી હો, આ ભજન ભક્તિની વાત નથી, વ્યવહાર કરવાની વાત છે. સાધુ કે એમ વ્યવહાર કરીશ, એવી રીતે હું કરીશ બધું. સ્વામીએ કીધું અને અર્જણ ભગત માની ગયા, એટલે તરત વાલા ભક્તો સ્વામીએ આજ્ઞાઓ કરવા લાગ્યા. અને એવી રીતે જ અર્જણભાઈ વર્તે છે, કેવી વાત છે. સ્વામીને તો બાજરો ખવરાવીને પણ જીવનું આત્યંતિક કલ્યાણ કરવાનું તાન હતું, ગમે એમ કરીને બસ આ જીવનું આત્યંતિક કલ્યાણ થાય એવું સ્વામી રાખતા હતા મનમાં. ગાંઠનું ખવરાવીને કલ્યાણ કરે એવા સદગુરુ મળવા મુશ્કેલ છે. અર્જણભાઈ મંદિરમાં રોકાયા અને સ્વામીની આજ્ઞા પ્રમાણે મંદિરની નાની મોટી સેવા કરવા લાગ્યા. એકવાર સ્વામી અર્જણભાઈને બોલાવીને કહ્યું કે અર્જણભાઈ, રામનવમી, જન્માષ્ટમી, અન્નકૂટ, હુતાશણી, ચાર કામકાજ મેલી અળગુ સમયામાં થવું તૈયાર. રામનવમીનો ઉત્સવ હોય, જન્માષ્ટમી હોય, અન્નકૂટ હોય, દિવાળીનો અને હુતાશનીનો ઉત્સવ હોય, આ ઉત્સવમાં તમારે કામકાજ બધું મૂકી અને તમારે અહીંયા આવી જવું. હા, ભલે ગમે એ કામકાજ હોય પણ અમારી આજ્ઞા આ છે, તમારે બધું મૂકી અને સમયામાં આવી જવું. એટલે સ્વામીને આજ્ઞા થઈ, એ આજ્ઞા એ અર્જણ ભાઈએ માથે ચડાવી. અને સ્વામીએ સાથે સાથે કીધું કે તમારે માત્ર ને માત્ર એક બે હાથી રાખવા અને તમારે વાવણી અને લણવાને સમયે જ ખેતરે જવું, હા પછી ખેતરે જવું નહીં. અને તમે જે ઢોર વધારે રાખ્યા છે એ પણ હારું નહીં. સ્વામી કહે છે, મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે ઢોરનો નિર્વાહ થાય તો જ ઢોર રાખવા, બાકી જો સ્થિતિ સરખી ના હોય, ખાવાનું ન મળતું હોય સરખું ઢોરને, તો એ રાખવા નહીં. સ્વામી કહે છે, જરૂર પૂરતા જ રાખવા, ભેંસ બળદ કે ગાય, શિક્ષાપત્રીમાં આજ્ઞા, જેથી પૂરતો નિર્વાહ થાય. મહારાજે આજ્ઞા કરી છે માટે જાજા હોય ને એક્સ્ટ્રા, હા એ બધા તમે વેચી નાખવા, રાખતા નહીં. અને કથા વાર્તા સાંભળવામાં આવી જાવું, પહોંચી જાવું, એટલી સ્વામી આજ્ઞા કરી. અરે અર્જણભાઈએ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા. અને પછી જૂનાગઢ આવે અને ખૂબ શ્રદ્ધા ભાવથી એ બધા ઉત્સવ સમયામાં સેવા કરે છે, નીચામાં નીચી સેવા કરે. દાસના દાસ થઈને એ ઉત્સવ સમયમાં ખૂબ ભાવથી સેવા કરે. સેવા કરતા કરતા અર્જુન બાપાની સ્થિતિ કેવી હતી? વચનમાં વિશ્વાસી ઘણા નીચી ટેલની સેવા કરે, સરભરા સંજવારી વળી એઠા વાસણ સાફ કરે, બધું જ કરે, સફાઈ કરે, વાસણ સાફ કરે, નીચામાં નીચી સેવા કરે. વાલા ભક્તો, મોક્ષના અનેક સાધન છે, પણ નીચામાં નીચી સેવા કરવી, ટેલ કરવી એ સૌથી શ્રેષ્ઠ સાધન છે. એમાંથી જલ્દી રાજીપો બધાને થાય છે. આપણે જોવો ને, સંતાશ્રમ હોય, મંદિરનું આંગણું હોય, બાઈઓ ભાઈઓ યુવાનો બધા રોજ જે સફાઈ કરે છે, આપણે એને જરાક પૂછીને જોઈએ, એમના હૈયામાં જેટલી શાંતિ થાય, જેટલું સુખ વર્તે ને, એટલું બીજાથી ન થાય. જેટલું મંદિર સંતાશ્રમ એ બધું સફાઈ કરવામાં આવે, એ નિર્માનીપણે જે સેવા કરવામાં આવે, એનાથી જેટલો રાજીપો આપણને પ્રાપ્ત થાય, એવો એટલો રાજીપો બીજા કોઈ સાધનથી થતો નથી. મુક્તાનંદ સ્વામીએ પણ લખ્યું છે ને, નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જોને. હા, મોટા ભાગ્ય માનીને એ સેવા કરવી, નીચામાં નીચી ટેલ ચાકરી કરવી, એના જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. સાવરણીથી વાલા ભક્તો, આપણે કચરો વળાય છે તેમ સેવારૂપી સાવરણીથી પાપ અને કઠણ પ્રારબ્ધના કચરા જોત જોતામાં વળાય છે. આપણને એવું લાગે કે આપણે હાવણી લઈને હાથમાં મંદિર સાફ કરીએ છીએ, પણ વાસ્તવિક એવી વાસ્તવિકતામાં તો આપણું હૃદય, આપણું અંતઃકરણ એનાથી સાફ થતું હોય છે. એની એ જ ક્રિયા, તમે હાવણી ઘરે લઈને ઘરનું સાફ કરો, ઘર સાફ કરો, તો એ તમને કર્મ લાગે. કરવા ના નથી પાડતા, કરજો જે કરતા હોય, પણ મંદિર સાફ કરવાથી અંતકરણ પવિત્ર થાય છે, એનું કર્મ નથી લાગતું, એ ભક્તિ રૂપ થઈ જાય છે. અર્જણભાઈ ની સેવા જોઈ અને સંતો ખૂબ રાજી થયા છે. લીધો રાજીપો સંતનો, કૃપા દ્રષ્ટિ થયન રાધાર, હેજી કરજ માથી કાઢ્યા, વળી સુખી થયો વ્યવહાર. સ્વામીની આજ્ઞા પ્રમાણે અર્જુનભાઈ એ બધું જ કામકાજ મૂકી અને ઉત્સવ સમયમાં આવી જાય અને સેવા કરે, અને સ્વામીના વચને સેવા કરવાથી બધું કરજ ચૂકવાઈ ગયું, ખૂબ સુખી થયા, અને અર્જુનભાઈને આ લોક અને પરલોક બે સુધરી ગયા હો. એક નહીં, આલોકમાં પણ સુખી થયા અને સ્વામીના વચનમાં રહ્યા, સેવા કરી, એટલે એકાંતિકી ભક્તિ પણ એમના જીવનમાં દ્રઢ થઈ ગઈ. સ્વામી જેવા ભગવાનના એકાંતિક સત્પુરુષોના સેવનમાં કેટલો લાભ સમાયેલો છે, કેટલું સુખ આવે સમાગમ કરીએ તો. એવા જ હરિભગત માણાવદરના અર્જણભાઈ ઝાલાવાડિયા હતા. ગુણાતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય, મહાન ભક્તરાજ, વિક્રમ સંવત 1913 સાલ જૂનાગઢમાં જન્માષ્ટમીનો સમયો હતો, અને એ માણાવદરના અર્જણભાઈ હરિભક્તો સાથે લઈ સમયામાં દર્શન તેમજ સ્વામીના સમાગમ માટે જૂનાગઢ પધાર્યા હતા. સમયા પછી નવમીના દિવસે બપોરના સમયે સ્વામી સભામાં વિરાજમાન હતા. બાલમુકુંદાસજી સ્વામી દરરોજના ક્રમ પ્રમાણે કથા વાર્તા વાંચી રહ્યા હતા, અને એમાં કથામાં સમાધિની વાત નીકળી, એટલે સભામાં આકડિયાના રુગ્નાથ ત્રિવેદી બ્રાહ્મણ બેઠા હતા. એમને મનમાં સંકલ્પ થયો, એટલે સ્વામીને પૂછ્યું, સ્વામી, મહારાજ સમાધિ કરાવતા તેવી સમાધિ અત્યારે કોઈને થતી હશે? એ ભૂદેવને એવો સંકલ્પ થયો, એટલે સ્વામીને પૂછ્યું. સ્વામી કહે છે, સત્સંગનો પ્રતાપ જબરો છે, આ માણાવદરના અર્જણભાઈને મહારાજની કૃપાથી સમાધિ થાય છે. ત્યારે રુગ્નાથ ત્રિવેદીએ કહ્યું, તે અમને દર્શન કરાવો ને, એની પ્રતીતિ કરાવો, નથી. અત્યારે પણ આવી સમાધિઓ થાય છે જેવી મહારાજ કરાવતા હતા. એટલે સ્વામી અર્જુનભાઈને કીધું તમે સમાધિમાં જાઓ, અને કીધું કે બ્રાહ્મણને વિશ્વાસ આવે તેવી કંઈક નિશાની લેતા આવજો. અને સ્વામીની આજ્ઞાથી અર્જુનભાઈ સમાધિમાં ગયા અને બદ્રિકાશ્રમમાં ગયા અને ત્યાં નરનારાયણ દેવના દર્શન કર્યા. અને જ્યાં નરનારાયણ દેવના દર્શન કર્યા તરત જ નરનારાયણ દેવે કીધું અર્જુન ભગત આવો પધારો, આવકાર આપ્યો મીઠો. અને એમ કીધું કે ગુણાત્યાનંદ સ્વામીએ તમને મોકલા છે ને? અર્જુન ભગત કે હા, અમને સ્વામીએ મોકલા છે. નરનારાયણ દેવે કહ્યું કે સ્વામીએ નિશાની મગાવી છે ને? એટલે નરનારાયણ દેવે આ લીલા લવિંગ તમે લેતા જાઓ, ખોબો ભરી લીલા લવિંગ આપ્યા. સમાધિનો વિશ્વાસ આવે એટલે લીલા લવિંગ એ અર્જુન ભગતના હાથમાં આપ્યા. પરમાત્માએ લવિંગ આપી અને પછી એ સમાધિમાંથી જાય ગયા ત્યારે એ ખોબો ભરીને લીલા લવિંગ એમના હાથમાં હતા. એટલે અર્જુન બાપાએ પછી અર્જુન ભગતે બધી વાત કરી સમાધિની અને લવિંગ સ્વામીના ચરણમાં ધરી અને કીધું લ્યો આ સ્વામી નિશાની. ત્યારે સ્વામી કહે રુગ્નાથ આ નિશાન લે, તને આજે સંકલ્પ થતો હતો કે સમાધિ થાય કે ન થાય. આજે સત્સંગમાં મહારાજ સાક્ષાત બિરાજે છે, એમના ઐશ્વર્ય પ્રતાપ આજે પણ જેમના તેમ છે. આ હરિભક્તોને સમાધિ થાય એમના પ્રતાપથી અને જુઓ તમે આ નિશાની. આટલું કહી સ્વામી બોલ્યા સમાધિ કરતા એ સત્સંગનો મહિમા વિશેષ છે. પછી સ્વામી ઉપદેશ આપે છે કે સમાધિમાં પણ કદાચ જે જાય છે એ કરતા પણ સત્સંગમાં જે રહે ને એનો મહિમા વધારે છે, કારણ કે સત્સંગ વિના સમાધિ વાળાને કસર રહી જાય છે. કદાચ સમાધિ થઈ જાય પણ જો એમના જીવનમાં સત્સંગ નહીં હોય દ્રઢપણે તો કસર કંઈક રહી જાય. સમજણ છે એ વાલા ભક્તો આપણને સત્સંગ માંથી જ પ્રાપ્ત થાય છે. કદાચ સમાધિ આપણે કરી જાણતા હોય પણ સત્સંગ જો જીવનમાં નહીં હોય, સમાગમ નહીં હોય સાધુનો, તો કસર ટળશે નહીં. માટે સમાધિ વાળાને પણ કસર રહી જાય છે. એટલા માટે તો અમે આ જૂનાગઢમાં સત્સંગનો અખાડો માંડ્યો છે. હે ગુણાત્યાનંદ સ્વામી આવી વાત કરે છે. માટે જીવનમાં વાલા ભક્તો સત્સંગ આપણે મુખ્ય રાખીએ, કથા વાર્તા આપણા જીવનમાં મુખ્ય હોય તો કોઈ પ્રકારની કસર રહે નહીં. આપણે ભલે આધ્યાત્મિક જીવન જીવીએ, વ્યવહારિક જીવનમાં હોય, તમારા કુટુંબમાં તમે રહેતા હો, એમાં સૌ પ્રથમ આપણને એવી સાચી સમજણ, વિનય, વિવેક એ જે કાંઈ પણ પ્રાપ્ત થાય છે એ વાલા ભક્તો આપણને સત્સંગમાંથી પ્રાપ્ત થાય છે, બીજે ક્યાંય નહીં મળે. તમે કદાચ ગમે એટલા રૂપિયા 5-5 હજારની ટિકિટ લઈને સેમિનારમાં જાશો, એ સેમિનારમાં જઈને કદાચ કંઈક બેસીને કંઈક એવું લાગે તમને કે ઓહો એ કેવી વાતો કરે છે, હે ઉપરથી ઓહો થાય, એને શબ્દ બહુ હારા પકડતા આવડતા હશે, બોલતા બહુ સારું આવડતું હશે, પણ વાલા ભક્તો એ કેનારાના જીવનમાં જ્યાં સુધી એ દ્રઢ નહીં હોય ત્યાં સુધી એ વાત આપણા જીવનમાં નહીં ઉતરે. મને એક યુવાને કીધું તું એક મોટિવેટર છે, ભારત આખા ભારતમાં એ પ્રખ્યાત છે એવા એ મોટિવેટર છે, અને એ બધાને ઘરમાં કેવી રીતે રહેવું સુખ શાંતિથી એમાં એ પાવરધા એ બોલવામાં છે. પણ સમય જતા એ મોટિવેટરના ઘરમાં જ વાલા ભક્તો ઝઘડા થયા અને એ મોટિવેટરે તલાક લઈને એ બધા નોખા રહી છે. હવે લ્યો આવી વાત છે, તો શું એમના જીવનમાંથી આપણને કંઈ મળે? એ કંઈ ન મળે. એ તો એ આ મહાપુરુષો જે અંતરના અંતરથી વાતો કરે, ભગવાનને સંભાળીને જે કહે, ત્યારે આપણને વાલા ભક્તો કંઈક જીવનમાં એ અડી જાય અને એ શબ્દ હૈયામાં પડ્યા હોય ને તો ક્યારેક ને ક્યારેક કામ આવે, એ કામ આવે, બીજા કોઈ શબ્દ કામ નહીં આવે. આ બધા હરિભક્તોના જીવન વાલા ભક્તો કેવા હતા, બસ એક જ વસ્તુ હતું મુખ્યપણે આ બધા જીવનમાં, ગુણાત્માનંદ સ્વામીનો સમાગમ. વાલા ભક્તો, આજે આપણને એ જ પરંપરાના સંતો પ્રાપ્ત થયા છે, માટે આપણે પણ ખૂબ જેટલો બને એટલો સમાગમ કરી લઈએ. અહીંયા કથાને હું પૂરી કરું છું, બીજા હરિભક્તોના પ્રસંગો આપણે આવતીકાલે સાંભળશું.